પ્રારંભિક કથન
વિરામ. એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય.
નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવા જઈ રહ્યા છીએ જે એમ કહી શકાય કે વિજ્ઞાન, પ્રકૃતિ અને માનવ જીવનના સંઘર્ષને એક અનોખી રીતે જોડે છે.
હા,
પુસ્તક છે હોપ જેહરનનું લેબ ગર્લ. હવે હોપ જેહરન કોણ છે? એ એક અમેરિકન જીઓબાયોલોજિસ્ટ છે.
જીઓબાયોલોજિસ્ટ,
હા, એટલે કે એવા વૈજ્ઞાનિક જે પૃથ્વીના ઇતિહાસને અને એની રચનાને સમજવા માટે જીવવિજ્ઞાનનો, ખાસ કરીને વૃક્ષો અને છોડના જીવનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. એમની આત્મકથા છે ને, એ ખાલી એક વૈજ્ઞાનિકની કહાણી નથી.
ના, બિલકુલ નહીં.
એ એક વ્યક્તિની ખૂબ જ અસાધારણ સફર છે.
બિલકુલ સાચી વાત.
અને આ પુસ્તક એટલે પણ ખાસ છે કારણ કે તમે જોશો ને તો વૈજ્ઞાનિક બનવાનો જે અનુભવ હોય છે એને બહુ જ, શું કહેવાય, પ્રામાણિકતાથી રજૂ કરે છે.
આપણે ઘણીવાર શું વિચારીએ કે વૈજ્ઞાનિક એટલે સફેદ લેબ કોટ પહેરેલા, અત્યંત તાર્કિક, કોઈ ભાવના વગરના લોકો.
હા હા, એ જ છબી હોય છે મોટાભાગે.
પણ લેબ ગર્લ આખી એ છબીને તોડી નાખે છે. એ આપણને બતાવે છે કે વિજ્ઞાનની પાછળ કેટલી મહેનત છે, કેટલો બધો સંઘર્ષ છે, કેવો જુસ્સો જોઈએ અને કેટલી બધી માનવીય લાગણીઓ એમાં જોડાયેલી છે. અને સાથે સાથે વનસ્પતિ જગતની અજાયબીઓ સાથે પણ આપણને જોડે છે.
અને મને લાગે છે કે આજના સમયમાં આ બધી વાતો કરવી ખૂબ જ જરૂરી છે. જેમ કે વિજ્ઞાનના ક્ષેત્રમાં મહિલાઓ જે પડકારોનો સામનો કરે છે એની વાત છે,
બરાબર.
પછી માનસિક સ્વાસ્થ્ય જેવા, અમુકવાર આપણે સંવેદનશીલ ગણીએ એવા મુદ્દાઓ પર એમણે ખુલ્લીને વાત કરી છે. ટીમવર્કનું શું મહત્વ છે, મિત્રતા કેટલી જરૂરી છે,
હા એ પણ.
અને સૌથી અગત્યનું, આપણી આસપાસ જે કુદરત છે એને એક નવી નજરથી, ઊંડાણપૂર્વકની દ્રષ્ટિથી જોવાની પ્રેરણા મળે છે. આ બધું જ જાણે આ પુસ્તકમાં વણાઈ ગયું છે.
ચોક્કસ.
તો ચાલો આપણે હોપ જેહરનની આ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ.
કાલક્રમિક યાત્રા.
હોપ જેહરના જીવનના મૂળ, એમ કહીએ તો, ગ્રામીણ મિનેસોટામાં નંખાયા હતા. એમના પિતા કોમ્યુનિટી કોલેજમાં વિજ્ઞાનના શિક્ષક હતા.
હા,
અને એમની જે પ્રયોગશાળા હતી ને, એ જ નાનકડી હોપ માટે રમતનું મેદાન બની ગઈ. એક સુરક્ષિત જગ્યા, અભયારણ્ય જેવી.
અચ્છા.
ત્યાં રમતા રમતા, ક્યારેક પિતાને મદદ કરતા કરતા, અજાણતા જ એમનામાં વિજ્ઞાન માટે અને ખાસ કરીને વનસ્પતિઓ માટે એક લગાવ બંધાઈ ગયો. એ એવી જગ્યા હતી જ્યાં એમણે નિરીક્ષણ કરતા શીખ્યું, ધીરજ રાખતા શીખ્યું અને નાના મોટા પ્રયોગો કરતા શીખ્યું.
હા, એટલે આ એમના જીવનના જાણે મૂળ અને પણ જેવા શરૂઆતના વર્ષો કહી શકાય.
બરાબર.
પછી શરૂ થઈ એમની શૈક્ષણિક સફર. યુનિવર્સિટી ઓફ મિનેસોટામાંથી ગ્રેજ્યુએશન કર્યું અને પછી પીએચડી માટે ગયા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે. અને બર્કલે જ એ જગ્યા હતી જ્યાં એમના જીવનમાં એક બહુ જ મહત્વની વ્યક્તિ આવી, બિલ હેગોપિયન.
બિલ?
હા, બિલ. થોડો તરંગી પણ ખૂબ તેજસ્વી અને અત્યંત વફાદાર વિદ્યાર્થી હતો એ, જે પછીથી હોપનો લેબ પાર્ટનર બન્યો અને આજીવન સાથી પણ.
આ મુલાકાત બહુ અગત્યની સાબિત થઈ હશે.
ખૂબ જ. ભવિષ્યમાં જે સંઘર્ષો આવવાના હતા એનો સામનો કરવા માટે જાણે આ એક પાયો બની ગયો.
પીએચડી પછી ખરો સંઘર્ષ શરૂ થયો, જેને પુસ્તકમાં સરસ રીતે લાકડું અને ગાંઠો કહ્યો છે.
હા, બરાબર.
એમણે જ્યોર્જિયા ટેક અને પછી જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કારકિર્દી શરૂ કરી. પણ પોતાની લેબ, એ પણ શૂન્યમાંથી ઊભી કરવી, એ તો પહાડ જેવડો પડકાર હતો.
સાચી વાત છે.
બંગાર જેવા કે ઉછીના લીધેલા સાધનો, પૈસાની સતત તંગી રે, ગ્રાન્ટ મળે એના માટે સતત અરજીઓ લખ્યા કરવાની,
હા, એ પેપરવર્ક,
હા, એ બધું ખૂબ કઠિન હતું. ઘણીવાર તો રાતોની રાતો લેબમાં જ કાઢવી પડતી.
અને અહીં જ એમને જે શૈક્ષણિક જગત છે એની કડવી વાસ્તવિકતાનો અનુભવ થયો. પેલી કહેવત છે ને, પબ્લિશ ઓર પેરિશ.
હા, પ્રકાશિત કરો અથવા નષ્ટ થાઓ.
બસ એ જ એનું ભયંકર દોડ હોય છે. આનો સીધો મતલબ એ કે જો તમે સતત સંશોધન પેપર છાપતા ન રહો તો તમારી નોકરી જોખમમાં મુકાઈ શકે, તમારી લેબ માટેનું ભંડોળ બંધ થઈ જાય.
બાપરે.
હા, એટલે આ એક એવી તલવાર છે જે સતત માથે લટકતી રહે. આ જે તીવ્ર સ્પર્ધા છે, આ અનિશ્ચિતતા છે, એની એમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ઊંડી અસર પડી.
અને આ જ સમયગાળા દરમિયાન એમણે પોતાના બાયપોલર ડિસઓર્ડર સાથેના સંઘર્ષની પણ વાત કરી છે, અને એ પણ ખૂબ હિંમતથી અને પ્રામાણિકતાથી.
હા, એ બહુ મોટી વાત છે.
ક્યારેક એકદમ અતિશય ઉર્જા અને આવેગ આવી જાય, જેને મેનિક તબક્કો કહેવાય, તો ક્યારેક ગાઢ નિરાશા ઘેરી વળે, ડિપ્રેસિવ તબક્કો. આ બંને સ્થિતિઓ વચ્ચે સંતુલન જાળવવું એ પણ એક બહુ મોટી લડાઈ હતી એમના માટે.
અને આ લડાઈમાં પેલો બિલ જે છે એ એકદમ મજબૂત આધારસ્તંભ બનીને ઊભો રહ્યો, એન્કર જેવો.
બિલકુલ. અને આ જ ગાળામાં એમની મુલાકાત એમના ભાવિ પતિ ક્લિન્ટ સાથે થઈ. એ પણ વૈજ્ઞાનિક જ હતા.
હા,
એટલે એમના જીવનમાં લેબની બહારની દુનિયાનો પણ પ્રવેશ થયો એમ કહી શકાય.
અને પછી ઘણા વર્ષોના સંઘર્ષ પછી આખરે એમની કારકિર્દીમાં થોડી સ્થિરતા આવી, જેને પુસ્તક ફૂલો અને ફળોનો તબક્કો કહે છે.
હા,
તેઓ યુનિવર્સિટી ઓફ હવાઈ ગયા. તે એમને વધારે સારા સંસાધનો મળ્યા, થોડું સ્થિર વાતાવરણ મળ્યું, એક સ્થાપિત વૈજ્ઞાનિક તરીકે એમની ઓળખ બની.
અને ત્યાં જ એમના જીવનમાં બીજો એક મોટો બદલાવ આવ્યો.
હા, એમના પુત્રનો જન્મ.
બરાબર, જેણે એમના જીવન અને એમના દૃષ્ટિકોણમાં પણ મોટો બદલાવ આણ્યો. માતૃત્વનો જે અનુભવ હતો એણે એમને વૃદ્ધિ, વારસો, જીવનચક્ર આ બધા વિશે એક નવા જ દૃષ્ટિકોણથી વિચારતા કરી દીધા.
અને પછી તો એમણે 3 સફળ પ્રયોગશાળાઓ બનાવી, ઘણા મહત્વપૂર્ણ સંશોધનો પ્રકાશિત કર્યા, અને આવનારી પેઢીના જે વૈજ્ઞાનિકો હતા એમને પણ તૈયાર કર્યા, માર્ગદર્શન આપ્યું.
મૂળભૂત દર્શન અને મૂલ્યો.
જો આપણે હોપ જેહરનના જીવન અને એમના કામમાંથી જે મૂળભૂત સંદેશ મળે છે એની વાત કરીએ, તો મને લાગે છે કે સૌથી કેન્દ્રમાં જે વિચાર છે એ છે વનસ્પતિ જીવન અને માનવ અનુભવ વચ્ચેની અદ્ભુત સમાનતા.
એ રસપ્રદ છે.
હા, જોણે
જે રીતે એક બીજ જમીન ફાડીને બહાર આવવા માટે સંઘર્ષ કરે છે, જે રીતે એક છોડ પાણી અને પ્રકાશ મેળવવા મથે છે, જે રીતે વૃક્ષો એકબીજા સાથે જોડાયેલા રહે છે, આ બધું જ આપણા માનવ જીવનનો સંઘર્ષ, આપણી જરૂરિયાતો, આપણા સંબંધોનું જ પ્રતિબિંબ છે.
એટલે આપણે પ્રકૃતિથી અલગ નથી એમ.
બિલકુલ, આપણે એનો જ એક ભાગ છીએ. આ પુસ્તક આપણને એ શીખવે છે.
હા, અને આ વાત વિજ્ઞાન પ્રત્યેના એમના અભિગમમાં પણ દેખાય છે. નહીં, એ ભારપૂર્વક કહે છે કે વિજ્ઞાન એ કોઈ રોબોટિક પ્રક્રિયા નથી, એકદમ શુષ્ક નથી.
ના, જરાય નહીં.
એ ખૂબ જ માનવીય છે, એમાં જિજ્ઞાસા છે, જુસ્સો છે, ક્યારેક હતાશા પણ આવે, નિષ્ફળતા મળે, અને ક્યારેક અણધારી સફળતાનો આનંદ પણ હોય.
બરાબર.
પેલો લેબ કોટ પહેરેલો હોય એની પાછળ પણ એક ધબકતું હૃદય છે, જે સતત કંઈક નવું શોધવા માટે પ્રેરાયેલું છે. મને લાગે છે કે આ વાત વિજ્ઞાનને વધુ, શું કહેવાય, આપણા જેવા સામાન્ય લોકો માટે વધુ સુલભ અને આકર્ષક બનાવે છે.
ચોક્કસ. અને બીજું એક મહત્વનું મૂલ્ય જે ઉજાગર થાય છે તે છે સહયોગ અને વફાદારી. હોપ અને બિલનો જે સંબંધ છે એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
હા, એ તો છે જ.
વૈજ્ઞાનિક જગતમાં જે તીવ્ર સ્પર્ધા હોય છે, જ્યાં ઘણીવાર એકલતા અનુભવાય, ત્યાં આવી અતૂટ ભાગીદારી તમને ખાલી ભાવનાત્મક ટેકો નથી આપતી, પણ ખરેખર લેબ ચલાવવા માટે જરૂરી બની જાય છે. બિલનું જે સમર્પણ હતું, એની ટેકનિકલ કુશળતા હતી, એ હોપ માટે અમૂલ્ય સાબિત થઈ. એ બતાવે છે કે મોટાભાગના મહાન કાર્યો છે ને, એ ઘણીવાર વ્યક્તિગત નહીં પણ સામૂહિક પ્રયત્નોનું પરિણામ હોય છે.
અને અલબત્ત સ્થિતિસ્થાપકતા, એટલે કે પેલી મુશ્કેલીઓ સામે ટકી રહેવાની અને તેમાંથી બહાર આવવાની ક્ષમતા, રેઝિલિયન્સ.
હા, રેઝિલિયન્સ.
એક મહિલા તરીકે શૈક્ષણિક જગતમાં ટકી રહેવું, પછી ભંડોળ માટે સતત સંઘર્ષ કરવો, માનસિક સ્વાસ્થ્યના પડકારોનો સામનો કરવો, આ બધું હોપ જેહરનની અદમ્ય ઈચ્છાશક્તિ બતાવે છે.
જેમ પેલો છોડ પથ્થરની તિરાડમાંથી પણ ઉગી નીકળે ને.
હા, એમ.
બરાબર. એમણે પણ પ્રતિકૂળતાઓ વચ્ચે પોતાનો રસ્તો જાતે બનાવ્યો. અને આ બધાની પાછળનું ચાલક બળ શું હતું? પ્રેરણા ક્યાંથી મળતી હતી? મને લાગે છે કે એ હતી એમની અંદર રહેલી ઊંડી જિજ્ઞાસા અને પોતાના કામ પ્રત્યેનો નિર્ભેળ આનંદ.
હા,
શોધ કરવી એ પોતે જ એક પુરસ્કાર હતો એમના માટે. પરિણામ મળે કે ન મળે, પણ એ પ્રક્રિયામાં જ એમને આનંદ મળતો હતો. આ જ વૃત્તિ એમને મુશ્કેલ સમયમાં પણ આગળ ધપાવતી રહી.
અને અંતે આ પુસ્તક આપણને આપણી આસપાસના વનસ્પતિ જગતને એક નવા જ દૃષ્ટિકોણથી જોતા શીખવે છે. વૃક્ષો અને છોડ એ ખાલી સુંદર દેખાતી વસ્તુઓ નથી.
ના,
એ જીવંત છે, જટિલ છે અને સતત સંઘર્ષ કરતા જીવો છે. એમની પોતાની વાર્તાઓ છે, એમના પોતાના પાઠ છે. આ પુસ્તક આપણને એમની વધુ નજીક લઈ જાય છે.
ત્રણ નિર્ણાયક વળાંક.
દરેકના જીવનમાં અમુક એવા વળાંક આવતા હોય છે જે આખી દિશા બદલી નાખે છે. હોબ જેહરણના જીવનમાં આવા ત્રણ મુખ્ય વળાંકો કયા ગણી શકાય, તમને શું લાગે છે?
ઘણા છે, પણ જો ત્રણ મુખ્ય ગણવા હોય તો
મને લાગે છે કે પહેલો અને કદાચ સૌથી મહત્વનો વળાંક તો પેલી બર્કલેમાં બિલ હેગોપિયન સાથેની મુલાકાત જ ગણાય.
હા, હું ચોક્કસ સંમત થઈશ. જ્યારે હોપ બિલને પોતાના લેબ આસિસ્ટન્ટ તરીકે રાખ્યો ત્યારે કદાચ એમને પોતાને પણ ખ્યાલ નહીં હોય કે આ સંબંધ કેટલો ગાઢ અને કેટલો લાંબો ચાલશે.
બરાબર.
આ મુલાકાત એટલા માટે પરિવર્તનકારી હતી કારણ કે અહીંથી એક એવી વ્યાવસાયિક અને અંગત ભાગીદારીનો જન્મ થયો જે એમની આખી કારકિર્દીનો અને અંગત જીવનનો પણ આધાર બની. બિલની જે અતૂટ વફાદારી હતી, એની સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા અને હોપ પ્રત્યેનું એનું જે સમર્થન હતું, આ બધું જ હોપને અસંખ્ય વૈજ્ઞાનિક અને અંગત તોફાનોમાંથી પાર ઉતરવામાં મદદરૂપ થયું. એમ કહી શકાય કે બિલ વગર લેબ ગર્લની વાર્તા કદાચ અધૂરી રહી જાત.
સાચી વાત.
બીજો મહત્વનો વળાંક ક્યારે આવ્યો? મને લાગે છે જ્યારે એમણે જોર્જિયા ટેકમાં પોતાની પહેલી લેબ શરૂ કરી.
હા, એ પણ બહુ મોટો વળાંક હતો.
કારણ કે એ કોઈ સપના જેવી ગ્લેમરસ શરૂઆત નહોતી.
ના, બિલકુલ નહીં.
એ તો વાસ્તવિક દુનિયાનો કઠોર પરિચય હતો. ઓછા પૈસા, જૂના ભાંગ્યા તૂટ્યા સાધનો અને સફળ થવાનું જબરદસ્ત દબાણ.
આ અનુભવ પરિવર્તનકારી એટલા માટે હતો કારણ કે તેણે હોપને વિજ્ઞાનની જે પેલી ગ્લેમર વગરની સંઘર્ષમય વાસ્તવિકતા છે એનો સામનો કરવા મજબૂર કર્યા.
હા, એ રફ એન્ડ ટફ તાલીમ જેવું હતું.
બરાબર. એ તાલીમે જ એમનામાં અસાધારણ દૃઢતા વિકસાવી અને જે મર્યાદિત સંસાધનો હોય એનો કુશળતાપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવ્યું. આ જાણે એમના વૈજ્ઞાનિક જીવનનું સાચું અંકુરણ હતું.
અને ત્રીજો વળાંક, મને લાગે છે, હવાઈ જવાનો નિર્ણય અને માતૃત્વનો અનુભવ.
હા, એ બંને સાથે આવ્યા.
હા, હવાઈમાં એમને કારકિર્દીની દ્રષ્ટિએ થોડી સ્થિરતા મળી, સારા સંસાધનો મળ્યા જે વર્ષોના સંઘર્ષ પછી ખૂબ જરૂરી હતા.
રાહત મળી હશે.
ચોક્કસ. પણ સાથે સાથે માતૃત્વએ એમના જીવનમાં એક નવું જ પરિમાણ ઉમેર્યું. આ પરિવર્તનકારી હતું કારણ કે એણે વૃદ્ધિ, વારસો અને જીવનના ચક્ર વિશેના એમના જે વૈજ્ઞાનિક વિચારો હતા એને અંગત અનુભવ સાથે જોડી દીધા.
એટલે થિયરી અને પ્રેક્ટિકલ બંને ભેગું થયું.
બરાબર. એમણે પોતાના બાળકના વિકાસ અને છોડના વિકાસ વચ્ચે સમાનતાઓ જોવાનું શરૂ કર્યું. આ અનુભવે એમના કામ અને જીવન વચ્ચે સંતુલન લાવવાની જે કોશિશ હતી એને વધુ મહત્વ આપ્યું.
માનવીય બોધપાઠ અને પ્રતિબિંબ.
તો હોપ જેહરનની જિંદગી આપણને શું શીખવે છે? કયા બોધપાઠ મળે છે? મને લાગે છે પહેલી વાત તો એ છે કે જો તમારામાં કોઈ વસ્તુ માટે સાચો જુસ્સો હોય, ઊંડો પ્રેમ હોય, તો તમે અકલ્પનીય મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત કેળવી શકો છો. વિજ્ઞાન પ્રત્યેનું એમનું સમર્પણ એનું ઉત્તમ ઉદાહરણ છે. આ રસ્તો સહેલો નથી હોતો, એમાં ઘણું બલિદાન આપવું પડે છે, પણ અંતે જે સંતોષ મળે છે, જે સિદ્ધિ મળે છે, એ બધા સંઘર્ષને સાર્થક બનાવી દે છે.
બરાબર. બીજો બોધપાઠ મને લાગે છે મિત્રતા અને સહયોગની તાકાતનો છે. હોપ અને બિલનો સંબંધ ખરેખર અસાધારણ છે.
હા, ખરેખર.
તે આપણને યાદ અપાવે છે કે મોટાભાગના મહાન કાર્યો એકલા હાથે નથી થતા. આપણને એવા લોકોની જરૂર પડે છે જે આપણા પર વિશ્વાસ કરે, આપણને ટેકો આપે અને મુશ્કેલીના સમયમાં આપણો સાથ ન છોડે.
ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં દબાણ અને સ્પર્ધા બહુ વધારે હોય, ત્યાં આવા માનવીય જોડાણો તો ખૂબ જ મહત્વના બની જાય છે.
હા, શું આજના કાર્યસ્થળોમાં પણ આ વાત એટલી જ સાચી નથી?
100% સાચી છે. અને ત્રીજી વાત છે સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ. જીવનમાં પડકારો તો આવવાના જ છે ને. ક્યારેક ભંડોળની તંગી હોય, ક્યારેક વ્યવસાયિક નિષ્ફળતા મળે, કે પછી અંગત સ્વાસ્થ્યના પ્રશ્નો હોય. હોપ જેહરનની જેમ આપણે પણ એ શીખવું પડે છે કે કેવી રીતે પડ્યા પછી ફરી ઊભા થવું, કેવી રીતે પ્રતિકૂળ સંજોગોમાં પણ ટકી રહેવું અને વિકાસ કરવો. જેમ પેલો છોડ ટકી રહે છે ને, એમ જ.
હા, છોડની જેમ.
મનુષ્યોમાં પણ અદ્ભુત અનુકૂલન ક્ષમતા રહેલી છે. એમની જે માનસિક સ્વાસ્થ્ય સામેની લડાઈ હતી અને એમાં બિલનો જે સાથ મળ્યો એ આ વાતને વધુ સ્પષ્ટ કરે છે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે છે સામાન્યમાં અસામાન્ય જોવાની ક્ષમતા.
હા, એ બહુ સુંદર વાત છે.
આ પુસ્તક વાંચ્યા પછી તમે તમારી આસપાસના વૃક્ષો અને છોડને ખાલી લીલોતરી તરીકે નહીં જુઓ. તમને એમાં સંઘર્ષ દેખાશે, વૃદ્ધિ દેખાશે, સહકાર દેખાશે અને જીવનની અજાયબી દેખાશે.
દ્રષ્ટિ બદલાઈ જાય.
હા, બિલકુલ. તે આપણને યાદ અપાવે છે કે વિસ્મય અને સૌંદર્ય આપણી આસપાસ જ છે, ચારે તરફ. ફક્ત આપણે ધ્યાનથી જોવાની જરૂર છે. એક નાનકડા બીજમાં પણ આખા જંગલની સંભાવના છુપાયેલી છે.
વાહ. અને છેલ્લે હું કહીશ કે આ પુસ્તક વિજ્ઞાનને વધુ માનવીય બનાવે છે. પેલો લેબ કોટ અને જટિલ સમીકરણો પાછળ જે માણસ છે એને ઉજાગર કરે છે. એની આશાઓ, એના ડર, એની મહેનત અને એની સિદ્ધિઓ.
હા,
તે વિજ્ઞાનને પ્રયોગશાળામાંથી બહાર લાવીને આપણા જીવન સાથે જોડે છે અને બતાવે છે કે વૈજ્ઞાનિક શોધ પણ એક ઊંડી માનવીય પ્રવૃત્તિ છે.
ત્રણ અંતિમ તારણો.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે લેબ ગર્લમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો તે શું હોઈ શકે? ચાલો પ્રયત્ન કરીએ.
ચોક્કસ.
મારા માટે સૌથી શક્તિશાળી ભાવનાત્મક સૂઝ એ છે કે અતૂટ વફાદારી અને મિત્રતા એ ખાલી ભાવનાત્મક ટેકો નથી, પણ જીવનના કઠિન સંઘર્ષોમાં ટકી રહેવા માટેની એક આવશ્યક લાઇફલાઇન છે.
બરાબર, લાઇફલાઇન.
હા, હોપ અને બિલનો સંબંધ એ જ દર્શાવે છે કે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય ત્યારે પણ એક સાચો સાથી તમને તૂટતા બચાવી શકે છે અને આગળ વધવાની હિંમત આપી શકે છે.
બિલકુલ સાચી વાત. અને જો બૌદ્ધિક સૂઝની વાત કરીએ તો મને લાગે છે કે બે મુખ્ય મુદ્દા છે. પહેલો, વનસ્પતિ જીવન અને માનવ સંઘર્ષ વચ્ચેની જે ઊંડી સમાનતા છે એ બંનેમાં વૃદ્ધિ, સંસાધનો માટે સ્પર્ધા અને ટકી રહેવાની લડત કેન્દ્રમાં છે. આ આપણને પ્રકૃતિ સાથેના આપણા જોડાણની ફરી યાદ અપાવે છે. અને બીજો મુદ્દો એ છે કે સાચું વૈજ્ઞાનિક કાર્ય એ ફિલ્મોમાં બતાવવામાં આવતી પેલી યુરેકા ક્ષણો કરતાં ક્યાંય વધુ જટિલ, અવ્યવસ્થિત અને પરિશ્રમ માંગી લેનારું છે. એમાં નિષ્ફળતા, પુનરાવર્તન અને અતૂટ ધીરજ મુખ્ય ભૂમિકા ભજવે છે. એ ગ્લેમરસ નથી હોતું હંમેશા.
સાચી વાત છે. અને અંતે એક એવી સાર્વત્રિક સૂઝ, યુનિવર્સલ ઇન્સાઇટ, જે આપણા બધાના જીવનને લાગુ પડે છે તે એ છે કે અસાધારણ બાબતો ઘણીવાર સાધારણ લાગતી વસ્તુઓમાં છુપાયેલી હોય છે.
હા,
આપણી આસપાસની દુનિયા, પછી એક વૃક્ષ હોય, એક પાંદડું હોય કે એક નાનકડું બીજ હોય, એનું ધ્યાનથી નિરીક્ષણ કરવાથી અને જિજ્ઞાસુ રહેવાથી આપણે રોજિંદા જીવનમાં પણ ઊંડો અર્થ, આશ્ચર્ય અને પ્રેરણા શોધી શકીએ છે.
બસ નજર કેળવવાની જરૂર છે.
બરાબર. જીવનની અજાયબીઓ શોધવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી, તે આપણી આસપાસ જ છે.
સમાપન કથન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.